એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજના જ્ઞાન સત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ સમજો કે ભારતીય પૌરાણિક કથાઓના પરિચિત સાગરમાં જ ડૂબકી મારીશું, પણ એક નવા નકશા સાથે, દેવદત્ત પટનાયકના દૃષ્ટિકોણથી આ કથાઓને સમજવાનો પ્રયત્ન કરીશું.
નમસ્કાર. અને હા, આ નકશો ખરેખર અનોખો છે. દેવદત્ત પટનાયકે શું કર્યું છે કે આ પ્રાચીન વાર્તાઓને માત્ર સાફસૂફ કરીને ફરી નથી મૂકી દીધી, એમણે એને આજના જીવન માટે જીવંત કરી છે. જાણે કોઈ કોડ ઉકેલ્યો હોય ને.
બરાબર કહ્યું. આપણે કોઈ એક ચોક્કસ પુસ્તક, જેમ કે એમની જયા છે કે સીતા છે, એના પર જ નથી રહેવાના.
ના ના,
પણ એમના સમગ્ર કામમાંથી, પુસ્તકો, લેખો, એમની વાતો, એમાંથી જે એમની મૂળ વિચારધારા, એમની ફિલોસોફી નીકળે છે, એને પકડવાની કોશિશ કરીશું.
અને એ કરવું આજે જરૂરી પણ છે, ખબર છે. ઘણીવાર આપણને થાય કે ભાઈ, આ જૂની વાર્તાઓનું હવે શું.
હા, બરાબર.
પણ પટનાયક બતાવે છે કે માનવ સ્વભાવ હોય, સંબંધો હોય, કે પછી નેતૃત્વના પાઠ હોય, જીવનના ઉતાર ચઢાવને સમજવાની ચાવીઓ આ કથાઓમાં છે, અને આજે પણ એટલી જ લાગુ પડે છે.
હમ, અને આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે ફરી જોડે છે, પણ કોઈ અંધવિશ્વાસી નહીં.
બિલકુલ નહીં, સમજણપૂર્વક, એકદમ તાર્કિક રીતે.
તો ચાલો આ સફર શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. દેવદત્ત પટનાયક, નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે.
હા, જાણીતું નામ છે.
પણ એમની પોતાની સફર બહુ જ રસપ્રદ છે. મૂળ તો તેઓ મેડિકલ ડોક્ટર, MBBS કરેલું છે એમણે.
હા, અને પછી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં લગભગ 15 વર્ષ કામ કર્યું,
અને પછી અચાનક આ પૌરાણિક કથાઓ તરફ.
અને આ જ વાત છે ને જે એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. એમની પાસે પેલી વિજ્ઞાનની તાલીમ છે, સિસ્ટમ્સ થિંકિંગ જેને કહેવાય, એ રીતની વિચારસરણી છે.
એટલે એ ખાલી ભાવુક થઈને નથી જોતા.
ના ના, ભક્તિભાવ હોઈ શકે, પણ સાથે વિશ્લેષણ છે, એકદમ એનાલિટિકલ દ્રષ્ટિ. તેઓ માત્ર વાર્તા નથી કહેતા, પણ એક સાંસ્કૃતિક અનુવાદક જેવું કામ કરે છે. પેલી જૂની સંસ્કૃત ગ્રંથોની ભાષા અને આજના જીવનના પડકારો વચ્ચે જાણે પુલ બાંધે છે.
અને પેલું તો મને બહુ રસપ્રદ લાગ્યું કે એમણે ફ્યુચર ગ્રુપ જેવી કંપનીમાં ચીફ બિલીફ ઓફિસર તરીકે કામ કર્યું.
હા, એ જ બતાવે છે કે આ જૂના સિદ્ધાંતોને તેઓ આજના કોર્પોરેટ જગતમાં, મેનેજમેન્ટમાં પણ કેવી રીતે જુએ છે.
50થી વધુ પુસ્તકો, 1000 લેખો, એમનું કામ તો વિશાળ છે.
અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ પુરાણોને કોઈ ભૂલ વગરના એકદમ પવિત્ર ધર્મગ્રંથો તરીકે નથી જોતા, કે નથી એને સાવ જૂની કલ્પનાઓ ગણતા.
તો પછી શું ગણે છે?
એમના માટે આ કથાઓ માનવ મન અને સમાજને સમજવા માટેના જટિલ સાધનો છે, ટૂલ્સ છે. અને એટલે જ એમનું કામ, તમે જુઓ, કોઈ પણ ધર્મના હોય કે કોઈ પણ પૃષ્ઠભૂમિના હોય, બધાને કામ લાગે એવું છે. એ ધર્મના વાળાઓથી ઉપર ઉઠીને વાત કરે છે.
ઓકે, તો પટનાયકના આટલા બધા કામનો મુખ્ય સૂર શું છે? એમની મૂળ દલીલ શું કહી શકાય જેના પર આ બધું ઊભું છે?
એમનો મુખ્ય મુદ્દો એટલે પાયાનો વિચાર એ છે કે આપણી પૌરાણિક કથાઓ કોઈ સ્થિર પથ્થરની લખીર જેવી શાબ્દિક વાર્તાઓનો સંગ્રહ માત્ર નથી. એના બદલે એ વાસ્તવિકતા કેવી છે, માનવ તરીકે આપણી સ્થિતિ શું છે, એ સમજવા માટેનું એક જીવંત, એક ડાયનેમિક માળખું છે. સાંકેતિક છે, મનોવૈજ્ઞાનિક છે. આ કથાઓનો પહેલો હેતુ ઇતિહાસ લખવાનો નથી, કે કોઈ એક ચોક્કસ નૈતિક નિયમો આપવાનો નથી.
અચ્છા, તો પછી હેતુ શું છે? જો ઇતિહાસ કે નિયમો નથી તો શું?
હેતુ છે એક એવો દ્રષ્ટિકોણ આપવાનો, એક એવી વિચારવાની રીત આપવાનો, જે વ્યક્તિલક્ષીતા એટલે કે સબ્જેક્ટિવિટીને સ્વીકારે, ચક્રિયતા સાયક્લિકાલિટીને સ્વીકારે, અને સંદર્ભ કોન્ટેક્સ્ટ ને મહત્વ આપે.
હા, આ પેલી પશ્ચિમી વિચારધારાથી અલગ પડે છે.
બહુ જ અલગ. પશ્ચિમમાં, ખાસ કરીને અબ્રાહિમિક પરંપરાઓમાં, ઘણીવાર એક રેખીય ઇતિહાસ હોય, એક જ સાચું સત્ય હોય, એક જ ભગવાન પર ભાર હોય.
એટલે પટનાયક એમ કહેવા માંગે છે કે આપણી કથાઓ ધ ટ્રુથ એટલે કે એકમાત્ર સત્યની વાત નથી કરતી, પણ માય ટ્રુથ અને યોર ટ્રુથ, આવા અલગ અલગ સત્યો એકસાથે હોઈ શકે એની વાત કરે છે.
બરાબર પકડ્યું. આ જ એમના કામનું હાર્દ છે. તેઓ જે મોટા પ્રશ્નોનો જવાબ શોધે છે તે આ જ છે કે ભાઈ, હિન્દુ પૌરાણિક કથાઓનો આટલો મોટો, વિશાળ, ક્યારેક વિરોધાભાસી લાગતો સંસાર છે એને આપણે સમજીએ કઈ રીતે
અને એમાંથી આજ માટે શું શીખીએ.
હા, અને એમનો જવાબ એ છે કે આ કથાઓ પોતે જ એક અનોખી ભાષા છે, એક દર્શન છે જે જગતને જોવાની જુદી જુદી બારીઓ ખોલે છે.
અને આ દર્શન સમજીએ તો આપણને શું ફાયદો, શું શીખવા મળે?
મુખ્ય શીખ એ મળે કે આ વાર્તાઓમાં જે પ્રતીકો છે, પાત્રો છે, જે થીમ્સ વારંવાર આવે છે, એને જો આપણે સમજીએ તો આપણે ધર્મ એટલે કે આપણી સાચી ભૂમિકા અને ક્ષમતા શું, કર્મ એટલે કે આપણા કાર્યો અને એના પરિણામો, અને મોક્ષ એટલે કે આ બધામાંથી મુક્ત થવાનો જે અંતિમ ધ્યેય છે, એના વિશે ઊંડું જ્ઞાન મળે અને આ સમજણ પછી આપણને આપણા પોતાના જીવનની જે ગૂંચવણાઓ છે એને વધુ ડહાપણથી, વધુ સહાનુભૂતિથી ઉકેલવામાં મદદ કરે. પટનાયક આપણને જાણે એક સફર પર લઈ જાય છે જે આપણે પશ્ચિમી અને ભારતીય વિચાર વચ્ચેનો ભેદ સમજીએ અને પછી આપણા પાત્રોને, આપણી કથાઓને નવા ચશ્માથી જોઈએ.
આ ખરેખર રસપ્રદ છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ પટનાયકના વિશ્લેષણમાં જે મુખ્ય વિષયો આવે છે એના પર. પહેલો અને કદાચ સૌથી પાયાનો મુદ્દો વાસ્તવિકતાને જોવાની આ જુદી રીત, જેને તેઓ દર્શન કહે છે.
હા, અને આ બહુ પાયાનો તફાવત છે. પશ્ચિમમાં કેવું હોય કે સમય રેખીય હોય, લિનિયર, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, એક શરૂઆત, એક અંત, જીવન પણ એક.
જ્યારે
આપણે ત્યાં ચક્રીય છે, સાયક્લિકલ, સમય યુગોમાં, કલ્પોમાં ફરે છે. સૃષ્ટિ, જીવન, શક્તિ બધું જ ચક્રોમાં ચાલે. સર્જન, પાલન, વિસર્જન, ફરી સર્જન, કંઈ જ સ્થાયી નથી.
અને પેલું દર્શન, એનો મતલબ કે વાસ્તવિકતા એક નથી, પણ જેટલા જોનારા એટલી વાસ્તવિકતાઓ.
બરાબર. પટનાયક એ સમજાવે છે કે સત્ય નિરપેક્ષ, એબ્સોલ્યુટ નથી, એ વ્યક્તિલક્ષી છે, સબ્જેક્ટિવ છે. દરેક જીવ પોતાની ઇન્દ્રિયો, પોતાની બુદ્ધિ, પોતાના અનુભવોના આધારે દુનિયાને જુએ છે, એ એનું સત્ય છે. બીજો કોઈ એને અલગ રીતે જુએ, એ એનું સત્ય.
એટલે સાચું ખોટું નક્કી કરવાને બદલે બધાના સત્યને સમજવાના પ્રયત્ન કરવો.
હા, જ્ઞાન એમ જ છે, કોઈ એક સત્યને વળગી રહેવામાં નહીં, પણ બીજાના સત્યને સમજવા અને સ્વીકારવામાં. આ જ તો ટોલરન્સનો, અનેકતાનો આધાર છે, અને પુરાણકથા આ સમજવાનું એક સાધન છે.
અને આ બધાની પાછળ પેલો બ્રહ્મનો ખ્યાલ છે, નહીં? પેલી નિરાકાર, બધે વ્યાપેલી અલ્ટિમેટ રિયાલિટી.
બરાબર. બધા દેવો, દેવીઓ, મનુષ્યો, પ્રાણીઓ, બધું જ અંતે તો એ એક પરમ નિરાકાર બ્રહ્મનું જ સ્વરૂપ છે. એટલે જ આપણા ધર્મમાં આટલા બધા દેવી દેવતા હોવા છતાં મૂળમાં તો એ એકેશ્વરવાદી પણ ગણાય, અનેકતામાં એકતા. હવે જો આપણે બ્રહ્માંડનું સંચાલન જોઈએ તો પટનાયક ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને દેવીના કાર્યોને બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આ ત્રણ અલગ ભગવાન નથી, પણ બ્રહ્માંડની ત્રણ મુખ્ય ક્રિયાઓ છે, જાણે એના પર્સોનિફિકેશન હોય એમ. સર્જન, પાલન અને પરિવર્તન.
જેમાં બ્રહ્મા, સર્જક, એમની પૂજા ઓછી થાય છે, કદાચ એમની ભૂમિકા સર્જન પછી પૂરી થઈ જાય એટલે, અને ક્યાંક એમના અહંકારની વાતો પણ છે.
હા, એવું કહેવાય છે. પછી આવે વિષ્ણુ, પાલનહાર. એમનું કામ છે ધર્મ, એટલે કે વ્યવસ્થા, ઓર્ડર, સંતુલન જાળવવાનું. જ્યારે અધર્મ વધે ત્યારે એ અવતાર લઈને આવે,
જેમ કે રામ અને કૃષ્ણ.
હા, રામ અને કૃષ્ણ એમના મુખ્ય અવતારો, અને એ બંને પાછા ધર્મના બે જુદા જુદા પાસા બતાવે છે.
હા, એ બહુ રસપ્રદ છે. રામ એટલે નિયમો, મર્યાદા, પુરુષોત્તમ, જ્યારે કૃષ્ણ એટલે પરિસ્થિતિ મુજબ, સંદર્ભ મુજબ ધર્મને જોનારા, વધુ પ્રેક્ટિકલ, ક્યારેક તો માખણ ચોરી લે.
બરાબર, લીલા પુરુષોત્તમ. અને ત્રીજા છે શિવ. એમને આપણે વિનાશક કહીએ છીએ, પણ પટનાયક કહે છે કે એ પરિવર્તન કરતા છે, તપસ્વી છે. એ વિષ્ણુના સંસારી સ્વભાવથી જુદા છે. વૈરાગ્ય, અહંકારનો નાશ, મોક્ષનો માર્ગ, એ બધું શિવ સાથે જોડાયેલું છે.
એટલે એમનો વિનાશ ખરેખર તો નવી શરૂઆત માટે જગ્યા કરે છે એમને. જૂનું જાય તો જ નવું આવે.
એક્ઝેક્ટલી.
પણ આ તો ત્રણેય પુરુષ દેવતા થયા, દેવીનું શું? પટનાયક દેવી પર બહુ ભાર મૂકે છે, નહીં?
ખૂબ જ. પટનાયક એકદમ સ્પષ્ટ કહે છે કે દેવી એ માત્ર દેવોની પત્નીઓ નથી, એ મૂળભૂત શક્તિ છે. શક્તિ જેના વગર પુરુષ દેવતાઓ અધૂરા છે, નિષ્ક્રિય છે.
એટલે પ્રકૃતિ અને પુરુષ જેવો ખ્યાલ.
હા, પૌરાણિક ભાષામાં દેવી એટલે પ્રકૃતિ, એટલે કે પદાર્થ, ઉર્જા, ક્રિયા, અને દેવ એટલે પુરુષ, એટલે કે નિષ્ક્રિય ચેતના. જ્યારે આ બંને મળે ત્યારે જ સૃષ્ટિ ચાલે. લક્ષ્મી સમૃદ્ધિ, સરસ્વતી જ્ઞાન, પાર્વતી દુર્ગા કાલી આ બધા દેવી તત્વના જ અલગ અલગ રૂપો છે, શક્તિના રૂપો.
આ દેવો દેવીઓ પછી પેલો બીજો મોટો સંઘર્ષ આવે છે, દેવો અને અસુરો વચ્ચેનો. અહીં પણ પટનાયકનો મત થોડો જુદો છે, પરંપરાગત સારા વિરુદ્ધ ખરાબ જેવો નથી લાગતો.
બિલકુલ નથી. અને આ વાત પટનાયક બહુ જબરદસ્ત રીતે કહે છે. એ કહે છે કે દેવો અને અસુરો તો સાવકા ભાઈઓ છે, બંને કશ્યપ ઋષિના જ સંતાનો. બંનેને શું જોઈએ છે? શક્તિ, સંપત્તિ, અમરત્વ.
બંનેને એક જ વસ્તુ જોઈએ છે.
હા, દેવો સ્વર્ગમાં રહે છે, એમની પાસે સત્તા છે, પણ એમને સતત ડર છે કે આ જતું રહેશે, એટલે એ હેવ્સ છે પણ અસુરક્ષિત છે.
અને અસુરો પાતાળમાં રહે છે, એમની પાસે નથી એટલે એમને મેળવવું છે. એ દેવોને પડકારે છે. એમનામાં મહત્વાકાંક્ષા છે, મહેનત છે, કદાચ ઇનોવેશન પણ છે, પણ સાથે ઈર્ષા છે, ગુસ્સો છે, એ હેવ નોટ્સ છે, અને એ પણ અસુરક્ષિત છે.
તો આ લડાઈ સારા ખરાબની ઓછી અને સત્તા સંપત્તિ માટેની વધુ છે, એક શાશ્વત સંઘર્ષ.
પેલું સમુદ્ર મંથનનું ઉદાહરણ આમાં બરાબર બેસે છે.
હા, પટનાયક એ જ કહે છે, અમૃત માટે દેવો અસુરો ભેગા થાય, મહેનત કરે, પણ જેવું અમૃત નીકળ્યું
તારત લડાઈ.
બસ આ શું બતાવે છે? કે માણસોનો સહયોગ પણ ઘણીવાર સ્વાર્થ પર ટકેલો હોય છે, અને સંસાધનો માટેની ખેંચતાણ તો ચાલ્યા જ કરે. આજના રાજકારણમાં જુઓ, બિઝનેસમાં જુઓ, બધે આ દેવ અસુર ડાયનામિક્સ દેખાશે. આ મોટા ચિત્ર પછી પટનાયક આપણને માનવ સ્થિતિ પર લાવે છે. કર્મ, ધર્મ અને આ બધું આપણા મહાકાવ્યો રામાયણ અને મહાભારત કેવી રીતે સમજાવે છે. કર્મ વિશે પણ એમની સમજ પેલી ભાગ્યવાદી નથી.
હા, એ કર્મને ડેસ્ટિની કે ફેટ નથી ગણતા. એ તો સીધો હિસાબ છે, જેવું કરો તેવું પામો. એક્શન એન્ડ રિએક્શન. આપણું આજ આપણા ભૂતકાળના કર્મોનું ફળ છે, અને આપણું આજનું કર્મ આપણું ભવિષ્ય બનાવશે. આ ચક્કર ચાલ્યા કરે સંસાર.
અને આ સંસાર ચક્રમાં આપણને રસ્તો બતાવનાર છે ધર્મ. પણ પટનાયક ધર્મને કોઈ કડક નિયમોની પોથી નથી ગણતા. એમના માટે ધર્મ એટલે શું? આપણી સાચી ભૂમિકા શું છે, આપણી ક્ષમતા શું છે, એ ઓળખવું અને એ પ્રમાણે વર્તવું.
અને આ પાછું સંદર્ભ આધારિત છે, કન્ટેક્સ્ચ્યુઅલ.
બરાબર.
કોઈ એક નિયમ બધા માટે બધી પરિસ્થિતિમાં લાગુ ન પડે.
એટલે દેશ, કાળ, પાત્ર પ્રમાણે ધર્મ બદલાય.
કોઈ એક ફિક્સ જવાબ નથી. પેલું રામ અને કૃષ્ણનું ઉદાહરણ પાછું અહીં આવે. રામ નિયમોને વળગી રહે છે,
મર્યાદા પુરુષોત્તમ.
જ્યારે કૃષ્ણ પરિસ્થિતિ પ્રમાણે શું સાચું છે, શું રિઝલ્ટ લાવશે એ જુએ છે. અહીં ધ્યેય બંનેનો ધર્મ જ છે, પણ ભૂમિકા અને માર્ગ અલગ છે.
એકદમ. અને મહાકાવ્યો આ જટિલતાને સમજવા માટે જાણે કેસ સ્ટડી જેવા છે. રામાયણ કદાચ આદર્શો અને નિયમોને વળગી રહેવાના પરિણામો બતાવે છે, સારા અને ક્યારેક નરસા પણ. જેમ કે રામનો ધર્મ પડવાનો આગ્રહ અને સીતાને થતો અન્યાય.
જ્યારે મહાભારત, ઓહો, એ તો માનવ જીવનની ગૂંચવણોનો, નૈતિક દ્વિધાઓનો આખો દરિયો છે. ત્યાં કોઈ પાત્ર તમને એકદમ સારું કે એકદમ ખરાબ નહીં મળે.
સાચી વાત. યુધિષ્ઠિર ધર્મરાજ છે, પણ જુગાર રમે છે. ભીષ્મ પ્રતિજ્ઞામાં બંધાઈને અધર્મ થતો જુએ છે. કર્ણ દાનવીર છે, પણ ખોટા પક્ષે છે. મહાભારત એ જ બતાવે છે કે રિયલ લાઈફમાં ધર્મ કેટલો મેસી અને કન્ટેક્સ્ચ્યુઅલ હોય છે.
અને કૃષ્ણ, એમની ભૂમિકા શું?
પટનાયક કહે છે કે કૃષ્ણ પાત્રોને અને આપણને, વાચકોને, આ અઘરા, અસ્વસ્થ કરનારા સત્યોનો સામનો કરાવે છે. એ સહેલા જવાબો નથી આપતા. અને અંતે પટનાયક શું કહે છે? કે આ બધી પૌરાણિક કથાઓ દર્પણ છે, અરીસો છે.
ઇતિહાસ નહીં, મનોવિજ્ઞાન.
હા, આપણે આ પાત્રોમાં આપણી જાતને જોઈએ છે. આપણી શક્તિ, આપણી નબળાઈ, આપણો લોભ, આપણી વફાદારી, આપણી દ્વિધાઓ, સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ અનુભૂતિ, એ જ આ કથાઓનો સાચો ધ્યેય, સાચો ગોલ છે.
વાવ, આ ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાત છે. તો આટલી બધી ચર્ચા કરી એમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ, કયા ટેકઅવેઝ તારવી શકીએ જે આજના જીવનમાં કામ લાગે?
પહેલું અને સૌથી અગત્યનો, જે વારંવાર આવે છે, એ છે સત્યની વ્યક્તિલક્ષીતા. પેલું દર્શન. કોઈ એક જ અલ્ટિમેટ ટ્રુથ નથી, અનેક સત્યો એકસાથે રહી શકે છે. આ સમજ આપણને વધુ ટોલરન્ટ બનાવે છે બીજાના દૃષ્ટિકોણ માટે આદર જન્માવે છે. ભારતની વિવિધતાનું મૂળ કદાચ આ જ વિચારમાં છે.
બરાબર. બીજો સંદેશ છે પેલી ચક્રિયતાનો. જીવનમાં, દુનિયામાં બધું જ ચક્રોમાં ફરે છે. સફળતા કાયમી નથી, નિષ્ફળતા પણ નથી. સુખ પછી દુઃખ, દિવસ પછી રાત. આ સમજ આપણને સ્થિતિસ્થાપકતા આપે છે, રિઝિલિયન્સ અને નમ્રતા પણ શીખવે છે.
હા, આપણા ગુજરાતીઓના વેપારી માનસમાં પણ આ ઉતાર ચડાવની સમજ હોય જ છે.
ત્રીજો, ધર્મ એ સંદર્ભિત છે, કોઈ ફિક્સ નિયમો નથી. આપણી સાચી ભૂમિકા શું છે અને જે તે પરિસ્થિતિમાં યોગ્ય શું છે એ સમજવું એ જ સાચો ધર્મ. આ આપણને રોજબરોજ જે નૈતિક દ્વિધાઓ આવે છે એમાં નિર્ણય લેવામાં મદદ કરે. આપણો ધ્યેય શું હોવો જોઈએ? તો કે બીજાને નુકસાન કર્યા વગર આપણી ક્ષમતા મુજબ યોગદાન આપવું.
ચોથો મુદ્દો પણ રસપ્રદ છે. પેલો ગૃહસ્થ વિષ્ણુ, સંસાર અને સંન્યાસી શિવ વૈરાગ્ય વચ્ચેનો તાલમેલ. પટનાયક કહે છે કે બંને માર્ગો જરૂરી છે. દુનિયામાં રહીને જવાબદારી નિભાવવી આપણી ભૂમિકા, અને સાથે સાથે આંતરિક શાંતિ અને મુક્તિ આપણો અંતિમ ધ્યેય શોધવી.
હા, પેલું વર્ક લાઇફ બેલેન્સ જેવું જ,
કંઈક એવું જ. અને પાંચમો, ટૂંકમાં કહું તો ભય, ફિયર, માનવ વર્તણૂક પાછળનું એક મોટું કારણ. પુરાણોમાં દેવો હોય કે અસુરો, એમના ઘણા કાર્યો પાછળ એમની અસુરક્ષા અને ભય દેખાય છે. મૃત્યુનો, સત્તા ગુમાવવાનો, અરાજકતાનો. આ ભયને સમજીએ તો આપણને આપણી અને બીજાની વર્તણૂક સમજવામાં મદદ મળે.
પટનાયકની એક ખાસિયત એ પણ છે કે તેઓ આ બધા વિચારોને બહુ યાદ રહી જાય એવી રીતે રજૂ કરે છે. એમના લખાણોમાં એવા ઘણા વાક્યો મળે જે વિચારતા કરી દે.
હા, એમના કેટલાક વિચારો ખરેખર નોંધપાત્ર છે. એક જે મને બહુ સ્પર્શી ગયું, પશ્ચિમમાં પુરાણકથાને ઘણીવાર બીજાનું જૂઠાણું મનાય છે. ભારતમાં પુરાણકથા બધાનું વ્યક્તિલક્ષી સત્ય છે. શાણપણ એક સાચી વાર્તા શોધવામાં નથી, પણ બીજાના સત્યોની કદર કરવા માટે તમારા મનને મોટું કરવામાં છે. આ સીધું દર્શન અને સહાનુભૂતિ સાથે જોડાયું છે.
બીજો એક વિચાર ધર્મ વિશે. ધર્મ ફક્ત નિયમો પાળવા બાબતે નથી, એ આપણી ક્ષમતા, રોલ ઓળખવા અને બીજાને એમની ક્ષમતા ઓળખવામાં મદદ કરવા બાબતે છે. અધર્મ એ છે જ્યારે આપણે બીજાને નાના પાડીને મોટા થવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલી સરસ વાત છે. ઇટ્સ અબાઉટ એનેબલિંગ અધર્સ.
હા, પરસ્પર વિકાસની વાત છે. ત્રીજો, દેવો અને અસુરો વિશે. દેવો અને અસુરો સારા અને ખરાબ નથી, તેઓ અસુરક્ષિત હેવ્સ અને અસુરક્ષિત હેવ નોટ્સ છે. એમનો સંઘર્ષ માન્યતા અને શક્તિ માટેની સાર્વત્રિક માનવ ભૂખથી ચાલતું બ્રહ્માંડનું એન્જિન છે. આ આપણને પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ વિચારમાંથી બહાર કાઢે છે.
એ જીવનના ચક્રમાંથી છટકી જવાનો નથી, પણ એને એટલી ઊંડાણપૂર્વક સમજવાનો છે કે તમે એના પર ગ્રેસફુલી સવારી કરી શકો. એટલે ભાગવાનું નથી, પણ સમજણપૂર્વક જીવવાનું છે. મુક્તિ ભાગવામાં નથી, સમજવામાં છે.
અને આ બધા વિચારો ખાલી થિયરી નથી, એને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે વ્યક્તિગત રીતે, પેલી ચક્રિયતાની સમજ આપણને મુશ્કેલીઓમાં ટકી રહેવાની હિંમત આપે છે. કર્મનો સિદ્ધાંત આપણને આપણા કાર્યો માટે જવાબદાર બનાવે છે.
અને પેલો દર્શનનો ખ્યાલ, જો ઘરમાં કે ઓફિસમાં કોઈની સાથે મતભેદ થાય તો એ ક્ષણ ઊભા રહીને વિચારીએ કે એમના દ્રષ્ટિકોણથી આ કેવું દેખાતું હશે, એમનું સત્ય શું હશે. આટલું કરવાથી પણ કદાચ ઘણા ઝઘડા ટળી જાય, સહાનુભૂતિ વધે.
અને બિઝનેસ અને લીડરશીપમાં પણ આ બહુ કામનું છે. પેલું રામ અને કૃષ્ણવાળું ઉદાહરણ લો. ક્યારે નિયમો જરૂરી છે અને ક્યારે ફ્લેક્સિબલ થવું પડે એ સમજવું જ સિચ્યુએશનલ લીડરશીપ છે. તમારી ટીમના દરેક સભ્યની ભૂમિકા, રોલ અને એમની જરૂરિયાત, ગોલને સમજીને કામ કરવું.
અને સમાજમાં પણ અનેક સત્યો સ્વીકારવાની વાત આપણને વધુ સહિષ્ણુ બનાવે. દેવ અસુર બંનેમાં સારા નરસા પાસા જોવાની વાત આપણને બીજા જૂથો પ્રત્યેના પૂર્વગ્રહો વિશે વિચારવા પ્રેરે છે. જે આપણાથી જુદા છે એમની પણ માનવતા જોવામાં મદદ કરે. સાચું કહું ને, મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે આ હજારો વર્ષ જૂની વાર્તાઓ આજે પણ કેટલી રેલેવન્ટ છે. પટનાયકે જે રીતે એને આજના મેનેજમેન્ટ, સંબંધો, પર્સનલ ડાયલેમા સાથે જોડી છે ને, અદ્ભુત છે. લાગે જ નહીં કે આટલું જૂનું છે, જાણે આપણા માટે જ લખાયું હોય.
અરે, મારા માટે પેલો દર્શનનો વિચાર અને ધર્મની સંદર્ભ આધારિત સમજ એ બહુ પ્રભાવશાળી રહ્યું. એ સમજવું કે દરેકની રિયાલિટી જુદી હોઈ શકે છે અને એનો આદર કરવો એ ખરેખર સંબંધો અને સમાજ માટે બહુ પાયાની વાત છે. અને ધર્મ એટલે નિયમોનું લિસ્ટ નહીં, પણ આપણી ભૂમિકા રોલ સમજીને પરિસ્થિતિ મુજબ વિવેક વાપરવો. આ વિચાર અઘરા નૈતિક નિર્ણયો લેવામાં બહુ મદદરૂપ થઈ શકે. તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકતા જઈએ. જો આપણે આ પૌરાણિક વિચારોમાંથી કોઈ એક, જેમ કે દર્શન, બીજાનું સત્ય સમજવાનો પ્રયાસ, ચક્રિયતા, કંઈ કાયમી નથી કે સંદર્ભિત ધર્મ, આ સંજોગોમાં મારી ભૂમિકા અને યોગ્ય પગલું શું, ને આપણા કોઈ અત્યારના પડકાર કે મૂંઝવણ પર સભાનપણે લગાવી જોઈએ, તો શું ફરક પડે? શું એ પરિસ્થિતિને જોવાની અને ઉકેલવાની રીત બદલાઈ શકે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.